એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. હું છું તમારો યજમાન
અને હું તમારી સાથે ચર્ચામાં જોડાઈશ. સૌ શ્રોતાઓનું અભિવાદન.
આજે આપણે એક એવા ફ્રેન્ચ વિચારક અને એમના પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેમણે ખરેખર વિચારવાની રીત પર જ સવાલ ઉઠાવ્યા, ખાસ કરીને જ્ઞાન અને ઇતિહાસ વિશે.
આપણે વાત કરી રહ્યા છીએ મિશેલ ફુકો અને એમના ખૂબ જ પ્રચલિત અને કહી શકાય કે ક્રાંતિકારી પુસ્તક ધ આર્કિયોલોજી ઓફ નોલેજ, ગુજરાતીમાં કહીએ તો જ્ઞાનનું પુરાતત્વ.
અને આ પુસ્તક ભલે 1969માં લખાયું, પણ આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે, નહીં?
હા, બિલકુલ. આજનો જે માહિતીનો યુગ છે, જ્યાં સતત કંઈક ને કંઈક આપણી સામે આવતું રહે છે અને સાચું શું સત્ય શું એ નક્કી કરવું અઘરું બને છે, ત્યાં ફૂકોની આ પદ્ધતિ એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે.
એ આપણને એવું પૂછવા પ્રેરે છે કે આપણે જે બધું જાણીએ છીએ, જે માનીએ છીએ, એ ખરેખર આપણે કેવી રીતે જાણીએ છીએ?
પછી એની પાછળ કોઈ અદ્રશ્ય નિયમો સમાજના સમયના એ કામ કરી રહ્યા છે.
એટલે ભૂતકાળમાં લોકો શું વિચારતા હતા એના કરતાં કઈ પરિસ્થિતિઓએ અમુક વિચારોને શક્ય બનાવ્યા, એ પ્રશ્ન વધારે મહત્વનો બને છે.
એક્ઝેક્ટલી, આ જ ફૂકોના પુરાતત્વનો હાર્દ છે.
તો આપણે જેમની વાત કરી રહ્યા છીએ મિશેલ ફુકો, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા વ્યક્તિ
મિશેલ ફુકો? એમનો સમયગાળો 1926 થી 1984, 20મી સદીના ફ્રાન્સના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક, અને હા, વિવાદાસ્પદ પણ ખરા.
એમનું ક્ષેત્ર કયું ગણાય? ઇતિહાસકાર, દાર્શનિક?
એમને કોઈ એક ખાનામાં મૂકવા મુશ્કેલ છે. એ ઇતિહાસકાર હતા, સામાજિક સિદ્ધાંતકાર હતા, દાર્શનિક પણ હતા. પેરિસની પ્રતિષ્ઠિત કોલેજ ધ ફ્રાન્સમાં પ્રોફેસર હતા.
અને એમનું મુખ્ય કામ શું હતું?
એમનું મુખ્ય ધ્યાન જ્ઞાન, શક્તિ, પાવર અને માણસ, હ્યુમન સબ્જેક્ટ, આ ત્રણેય વચ્ચેના જે જટિલ સંબંધો છે એને ઐતિહાસિક રીતે તપાસવાનું હતું.
એટલે કે
કોઈ ઉદાહરણ?
જેમ કે એમણે જેલ સિસ્ટમ, માનસિક રોગોની હોસ્પિટલો, મેડિકલ ક્લિનિક્સ, માનવ વિજ્ઞાન આ બધાનો અભ્યાસ કર્યો. પણ ફક્ત એ સંસ્થાઓનો નહીં, પણ એ સંસ્થાઓ કઈ રીતે ચોક્કસ પ્રકારનું જ્ઞાન ઊભું કરે છે અને એ જ્ઞાન દ્વારા કઈ રીતે લોકો પર નિયંત્રણ રાખવામાં આવે છે એની વાત કરી.
ઓહ, એટલે સંસ્થાઓ ફક્ત સેવા નથી આપતી, પણ જ્ઞાન અને શક્તિનું કેન્દ્ર પણ છે.
હા, અને એટલે જ જ્ઞાનનું પુરાતત્વ પુસ્તક લખવા માટે ફુકો એકદમ યોગ્ય હતા, કારણ કે આ પુસ્તક એક રીતે એમના પોતાના જ જૂના કામો જેમ કે મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન કે ધ બર્થ ઓફ ધ ક્લિનિક, એમાં એમણે જે પદ્ધતિ વાપરી હતી ને એનું જાણે કે સ્વપ્રતિબિંબ છે. એ પદ્ધતિને વ્યવસ્થિત રીતે સમજાવવાના પ્રયાસ છે.
એટલે કે એમના પહેલાના પુસ્તકોમાં એમણે જે કર્યું એ કેવી રીતે કર્યું એ આ પુસ્તકમાં સમજાવ્યું.
બરાબર. એમના પહેલાના વિશ્લેષણ ક્રાંતિકારી હતા, પણ લોકો એમની પદ્ધતિ પર સવાલ ઉઠાવતા હતા, એટલે આ પુસ્તક જ્ઞાનનું પુરાતત્વ એ ટીકાઓનો સીધો જવાબ હતો. એમણે પોતાની આખી વિચાર પ્રક્રિયા,
પોતાની મેથડ એને ખુલ્લી મૂકી.
આ શું છે?
જુઓ, પહેલી વાત તો એ કે આ કોઈ સામાન્ય ઇતિહાસનું પુસ્તક નથી, મતલબ કે ઘટનાક્રમ નથી આપતો.
તો શું છે?
આ એક પદ્ધતિ વિશેનું પુસ્તક છે, ઇતિહાસને, ખાસ કરીને વિચારોના ઇતિહાસને કઈ રીતે જોવો અને સમજવો એની એક નવી રીત બતાવે છે.
નવી રીત એટલે પરંપરાગત રીતથી કઈ રીતે જુદી?
પરંપરાગત રીતે આપણે ઇતિહાસને કેમ જોઈએ કે પહેલા આ વિચારક આવ્યો, એણે આ કહ્યું, પછી બીજો આવ્યો, એણે એમાં સુધારો કર્યો. એક સતત વિકાસ, એક સીધી લીટી, બરાબર?
હા, સામાન્ય રીતે તો એમ જ સમજીએ છીએ.
ફૂકો કહે છે કે આ બહુ સરળ ચિત્ર છે, ઇતિહાસ આમ સીધી લીટીમાં નથી ચાલતો. એના બદલે ફૂકો પુરાતત્વ આર્કિયોલોજી નામની પદ્ધતિ આપે છે.
પુરાતત્વ, જેમ જમીન ખોદીને જૂની વસ્તુઓ કાઢીએ એમ?
હા, કંઈક એવું જ. જેમ પુરાતત્વવિદ જુદા જુદા સ્તર ખોદી કાઢે છે અને દરેક સ્તર પોતાની રીતે અલગ હોય છે, એકબીજા સાથે સીધો જોડાયેલો ન પણ હોય, એમ ફૂકો કહે છે કે વિચારોના ઇતિહાસમાં પણ આવા સ્તર હોય છે અને ઘણીવાર એક સ્તર અને બીજા સ્તર વચ્ચે ભંગાણ, રપ્ચર અથવા અસંગતતા, ડિસકન્ટિન્યુટી હોય છે.
એટલે કે અચાનક બધું બદલાઈ જાય, એક યુગની વિચારવાની રીત બીજા યુગથી એકદમ અલગ.
હા, લગભગ એવું જ. ફૂકોનું ધ્યાન એ સતતતા પર નથી, પણ આ ભંગાણ પર છે. એ પૂછે છે કે કોઈ એક ચોક્કસ સમયમાં શું કહેવું શક્ય હતું, શું વિચારવું શક્ય હતું અને શું કહેવું કે વિચારવું અશક્ય હતું.
એટલે કે એ સમયના અદ્રશ્ય નિયમો.
બરાબર, એ અદ્રશ્ય નિયમોનું આખું તંત્ર જે નક્કી કરે છે કે જ્ઞાન કેવું હશે, કયા વિચારો ચાલશે, કોણ બોલી શકશે. આ તંત્રને ફૂકો વ્યાખ્યાનાત્મક રચના, ડિસ્કર્સિવ ફોર્મેશન કહે છે, અથવા ક્યારેક આર્કાઇવ પણ કહે છે.
તો મુખ્ય પ્રશ્ન એ નથી કે લોકો શું માનતા હતા,
પણ એ છે કે એવી કઈ પરિસ્થિતિઓ હતી, કયા નિયમો હતા જેના લીધે અમુક માન્યતાઓ અને અમુક નિવેદનો જ શક્ય બન્યા. આ છે પુરાતત્વીય અભિગમ.
આ તો ખરેખર ઇતિહાસને જોવાની એકદમ નવી જ વાત છે. પુસ્તકમાં તેઓ આ વ્યાખ્યાનાત્મક રચનાને વધુ ખોલીને સમજાવે છે.
હા, ચોક્કસ. પુસ્તકનો મોટો ભાગ આ જ વિભાવનાને સ્પષ્ટ કરે છે. એ શરૂઆત કરે છે આપણી કેટલીક સામાન્ય ધારણાઓ પર સવાલ ઉઠાવીને.
જેવી કે?
જેમ કે આપણે માની લઈએ છીએ કે પુસ્તક એક સ્પષ્ટ એકમ છે.
ઓકે.
અથવા કોઈ લેખકનું સમગ્ર કાર્ય, ઓવર, એક સળંગ વસ્તુ છે. અથવા અર્થશાસ્ત્ર કે જીવવિજ્ઞાન જેવી શિસ્ત, ડિસિપ્લિન, એક નક્કી કરેલી સીમાઓ ધરાવે છે.
પણ એવું નથી.
ફૂકો કહે છે કે આ બધી એકતાઓ આપણે ઊભી કરેલી છે, એ કુદરતી નથી. દાખલા તરીકે લેખક, આપણે વિચારીએ છીએ કે લેખક પોતાના વિચારોનો સર્જક છે, એના મનમાં જે આવ્યું તે લખ્યું.
હા, સામાન્ય રીતે તો એમ જ માનીએ.
પણ ફૂકો કહે છે કે લેખક પોતે પણ એક સામાજિક રચના છે. લેખક કાર્ય, ઓથર ફંક્શન, સમાજમાં શું કામ કરે છે, એ લખાણને સત્તા આપે છે, એને ઓળખ આપે છે, એને વર્ગીકૃત કરે છે. એટલે પ્રશ્ન એ નથી કે અસલી લેખક કોણ, પણ એ છે કે આ સમાજમાં લેખક તરીકે ઓળખાવું એનું કાર્ય શું છે.
આપેલી લેખકનું મૃત્યુ, ડેથ ઓફ ધી ઓથર વાળી ચર્ચા અહીંથી જ શરૂ થાય છે, ખરું ને?
હા, આ એનો જ એક ભાગ છે. વ્યક્તિગત લેખક કરતાં એ વ્યાખ્યાનાત્મક પ્રણાલી વધુ મહત્વની છે જેમાં એ લેખક કામ કરે છે.
અને પેલી વ્યાખ્યાનાત્મક રચના, એ નિયમોનું તંત્ર, એ કઈ રીતે કામ કરે છે, એનો કોઈ સ્તર છે?
હા, ફૂકો ચાર મુખ્ય સ્તરની વાત કરે છે જ્યાં આ નિયમો કામ કરે છે. પહેલું, ઉદ્દેશ્યોની રચના, એટલે કે કઈ વસ્તુઓ વિશે વાત કરવી શક્ય બને છે. દાખલા તરીકે 19મી સદીમાં ગાંઠ પણ એક તબીબી વસ્તુ બની જેના વિશે ડોક્ટરો વાત કરી શકે, એ પહેલા એનું સ્વરૂપ અલગ હતું.
એટલે કે વાત કરવાનો વિષય પણ રચાય છે.
બરાબર. બીજું, ઉચ્ચારણાત્મક પદ્ધતિઓની રચના, ફોર્મેશન ઓફ એનન્સિએટિવ મોડાલિટીઝ, એટલે કે કોને બોલવાની સત્તા છે, કઈ જગ્યાએથી બોલી શકાય, હોસ્પિટલમાંથી ડોક્ટર, કોર્ટમાંથી જજ, વક્તાની સ્થિતિ શું છે.
ત્રીજું,
ખ્યાલોની રચના, ફોર્મેશન ઓફ કન્સેપ્ટ્સ, કયા ખ્યાલો ઉપલબ્ધ છે, એ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. દાખલા તરીકે 19મી સદીની દવામાં પેશી, લક્ષણ, રોગ જેવા ખ્યાલો ચોક્કસ રીતે ગોઠવાયા.
અને ચોથું,
ચોથું વ્યૂહરચનાઓની રચના, ફોર્મેશન ઓફ સ્ટ્રેટેજીઝ, એટલે કે એ આખા વ્યાખ્યાનને માર્ગદર્શન આપતી મોટી સૈદ્ધાંતિક પસંદગીઓ શું છે. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં વ્યાપારવાદથી રાજકીય અર્થતંત્ર, પોલિટિકલ ઇકોનોમી તરફનું જોક.
બાપરે, આ તો ઘણું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. નિયમોનું આખું માળખું જ બદલાય છે, એટલે જ્ઞાન બદલાય છે એમ.
હા, અને આ આખા નિયમોના તંત્રને જે નક્કી કરે છે કે શું કહી શકાય, શું વિચારી શકાય, એને ફૂકો કહે છે આર્કાઇવ. આ કોઈ લાઇબ્રેરીમાં પડેલા કાગળોનો સંગ્રહ નથી.
પણ શું છે
એ? એક જીવંત સક્રિય સિસ્ટમ છે. એ શું કહી શકાય તેનો કાયદો છે, એ નિયમોનો સમૂહ જે નક્કી કરે છે કે કયા નિવેદનો શક્ય બનશે અને કયા નહીં.
અને નિવેદન એટલે શું? વાક્ય?
ના, એનાથી થોડું વધુ. નિવેદન એ વ્યાખ્યાનનું મૂળભૂત એકમ છે. એ એક કાર્ય છે જે શબ્દો દ્વારા થાય છે અને જે વસ્તુઓ અને વિષયોને અસ્તિત્વમાં લાવે છે. એ ફક્ત ત્યારે જ નિવેદન બને છે જ્યારે તે કોઈ ચોક્કસ સંદર્ભમાં, ચોક્કસ નિયમો હેઠળ અને ચોક્કસ બોલનારની સ્થિતિ સાથે જોડાયેલું હોય. જેમ કે જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં લખેલું, અમીબા વિભાજિત થાય છે. આ એક વૈજ્ઞાનિક નિવેદન છે, એ એક ઘટના છે.
એટલે દરેક વખતે જ્યારે કંઈક કહેવાય છે જેનો કોઈ પ્રભાવ પડે છે, એ એક નિવેદન છે, એક ઘટના છે.
હા, અને પુરાતત્વનું કામ આવા નિવેદનોનો અર્થ શોધવાનું નથી, પણ એમના અસ્તિત્વની શરતો, એમના કાર્ય અને એમને શક્ય બનાવતા નિયમોનું વર્ણન કરવાનું છે.
અને આ પદ્ધતિ, આ પુરાતત્વ, એ સંરચનાવાદ જેવી બીજી પદ્ધતિઓથી કઈ રીતે જુદી પડે છે?
ફૂકો કહે છે કે સંરચનાવાદ કાયમી સાર્વત્રિક રચનાઓ શોધે છે, જ્યારે પુરાતત્વ ઐતિહાસિક છે. એ સમય સાથે બદલાતી વિશિષ્ટ અને આકસ્મિક નિયમ પ્રણાલીઓ પર ધ્યાન આપે છે. અને અહીંથી જ જ્ઞાન અને શક્તિ, નોલેજ પાવરના જોડાણની વાત શરૂ થાય છે, જે એમના પછીના કામમાં વધુ સ્પષ્ટ થશે.
ઓકે, તો આ આખી ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય કયા સંદેશાઓ કે વિષયો આપણે તારવી શકીએ? મને લાગે છે પહેલો તો પેલો ઇતિહાસની અસંગતતાવાળો મુદ્દો.
હા, ચોક્કસ. ઇતિહાસ સીધી લીટી નથી, પણ તેમાં ભંગાણ અને મોટા પરિવર્તનો આવે છે, જ્યાં વિચારવાની આખી સિસ્ટમ જ બદલાઈ જાય. આપણે આપણી આસપાસ જોઈએ, ટેકનોલોજી કેવી રીતે સમાજને બદલી નાખે છે, અથવા કોઈ સામાજિક આંદોલન કેવી રીતે નવી ભાષા અને નવા મુદ્દાઓ ઊભા કરે છે. આ બધું ફૂકોના ભંગાણના વિચાર સાથે જોડાયેલું છે.
બીજો મુદ્દો પેલો લેખક અને જ્ઞાનની અનામિત્વનો. જ્ઞાન કોઈ એક વ્યક્તિની દેન નથી, પણ એક સામૂહિક, અનામી, નિયમબદ્ધ પ્રણાલીનું પરિણામ છે. વ્યક્તિઓ એ પ્રણાલીમાં કામ કરે છે, પણ પ્રણાલી પોતે વધુ મહત્વની છે.
આજકાલ ઓનલાઈન માહિતી કેવી રીતે ફેલાય છે, ઘણીવાર મૂળ સ્ત્રોત વગર જ, એ આ વાતનું ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો એ કે જ્ઞાન ક્યારે તટસ્થ નથી હોતું. એ વાસ્તવિકતાનું માત્ર પ્રતિબિંબ નથી પાડતું, પણ એ પોતે જ સત્ય શું છે, સમસ્યા કઈ છે, એનું નિર્માણ કરે છે. અને આ નિર્માણ હંમેશા શક્તિ સાથે જોડાયેલું હોય છે.
હા, જેમ કે આપણા સમાજમાં સ્વાસ્થ્ય કોને કહેવું, સફળતા કોને કહેવી, આની વ્યાખ્યાઓ પણ જુદા જુદા સમુદાયો માટે અલગ હોઈ શકે છે, અને કોની વ્યાખ્યા માન્ય ગણાય છે એ શક્તિનો ખેલ છે.
ચોથો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે એ કે આપણા વિચારો પણ સંપૂર્ણપણે આપણા નથી. આપણે જે ભાષા, જે ખ્યાલો વાપરીએ છીએ તે આપણને સમાજ, શિક્ષણ, સંસ્કૃતિ પાસેથી મળેલી આર્કાઇવ દ્વારા ઘડાયેલા છે. એટલે જે સ્વાભાવિક લાગે છે એના પર પ્રશ્ન કરવો જરૂરી છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો કહી શકાય કે છુપાયેલા અર્થો પાછળ પડવાને બદલે સપાટી પર જે દેખાય છે તેનું વિશ્લેષણ કરો. શું કહેવાઈ રહ્યું છે, કયા નિયમો હેઠળ, તેનું કાર્ય શું છે. રાજકીય ભાષણો કે જાહેરાતોનું વિશ્લેષણ કરતી વખતે આ બહુ કામ લાગે. અસલી ઈરાદો શોધવાને બદલે જે કહેવાઈ રહ્યું છે તેની અસર અને કાર્ય જુઓ.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મનમાં ચોંટી જાય. આપણે એવા કેટલાક મુખ્ય વિચારોની વાત કરી શકીએ?
ચોક્કસ. જેમ કે એક મુખ્ય વિચાર એ છે કે મારો ઉદ્દેશ વિચારોનો ઇતિહાસ લખવાનો નથી, પરંતુ તે વિચારોને શક્ય બનાવતી વિચાર પ્રણાલીઓનું પુરાતત્વ સંચાલિત કરવાનો છે. એટલે કે વિચારોના મૂળ શોધવાને બદલે એ કયા પાયા પર ઊભા છે, કઈ સિસ્ટમ એમને શક્ય બનાવે છે, એ સમજવું.
વંશાવલી નહીં પણ પાયાનું ખોટગામ.
બરાબર. બીજો એક મહત્વનો વિચાર છે વક્તા અને વ્યાખ્યાન વિશે. સરળ શબ્દોમાં કહીએ તો વ્યાખ્યાન ફક્ત બોલનારના વિચારો વ્યક્ત નથી કરતું, પણ એ બોલનારને ઘડે પણ છે. એટલે કે આપણે જે ભાષા અને નિયમોના માળખામાં બોલીએ છીએ એ આપણા વિચારો અને આપણી ઓળખને પણ આકાર આપે છે.
ભાષા આપણને બનાવે છે, આપણે ભાષાને નહીં.
કંઈક અંશે એવું જ. ત્રીજો વિચાર નિવેદન વિશે છે. નિવેદનનો અર્થ શું છે એના કરતાં તે શું કાર્ય કરે છે અને કઈ પરિસ્થિતિમાં તે શક્ય બન્યું એનું વિશ્લેષણ કરવું જોઈએ. ફરી એ જ વાત, કાર્ય અને શક્તિતાની શરતો પર ધ્યાન આપવું, છુપાયેલા અર્થ પર નહીં.
આ બધી સૈદ્ધાંતિક વાતો લાગે, પણ શું રોજિંદા જીવનમાં આ વિચારો ક્યાંય ઉપયોગી થઈ શકે?
અરે બિલકુલ. દાખલા તરીકે મીડિયા જુઓ, ટીવી પરની ચર્ચાઓ સાંભળો, રાજકીય ભાષણો જુઓ, ફૂકોની રીતે વિચારો, કયા શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે. રાષ્ટ્રહિત, સુરક્ષા, વિકાસ, કોને નિષ્ણાત તરીકે બોલવા દેવાય છે, કઈ સમસ્યાઓ પર વધુ ભાર મુકાય છે. આનાથી આપણને એ ચર્ચાના અલિખિત નિયમો અને તેની પાછળની શક્તિની રમતો સમજવામાં મદદ મળે.
એટલે ન્યૂઝને માત્ર માહિતી તરીકે ન જોતા એક વ્યાખ્યાન તરીકે જોવું.
બરાબર. બીજું, વ્યવસાયિક ક્ષેત્રોમાં જેમ કે દવા, કાયદો, શિક્ષણ, આ બધા પોતપોતાની વ્યાખ્યાનાત્મક રચના ધરાવે છે, પોતાના નિયમો, પોતાની ભાષા, પોતાની સત્તા. આપણે ડૉક્ટરની સલાહ કેમ માનીએ છે? કારણ કે એ એક શક્તિશાળી સ્થાપિત સિસ્ટમમાંથી આવે છે. આ સમાજ આપણને એ પણ વિચારવા પ્રેરે છે કે અમુક પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓને કેમ સંઘર્ષ કરવો પડે છે.
અને સામાજિક પરિવર્તન વિશે શું?
ફૂકોનો ભંગાણ પરનો ભાર અહીં કામ લાગે છે. સામાજિક ચળવળો ઘણીવાર સફળ થાય છે કારણ કે તે નવી વ્યાખ્યાનાત્મક રચનાઓ બનાવે છે, નવી ભાષા ઘડે છે, જેમ કે જાતીય સતામણી કે પર્યાવરણીય ન્યાય. ચિંતાના નવા મુદ્દાઓ ઊભા કરે છે અને નવા લોકોને બોલવાની સત્તા આપે છે, જેમ કે પીડિતો, કાર્યકરો. ભારતમાં આપણે સોશિયલ મીડિયા પર ચાલતી ઝુંબેશોમાં આ જોઈ શકીએ છીએ.
અને વ્યક્તિગત રીતે આપણા પોતાના વિચારો વિશે?
આપણી પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા માટે આ પદ્ધતિ ઉત્તમ છે. મને જે સાચું, સારું, કુદરતી લાગે છે એ વિચાર ક્યાંથી આવ્યો? મારી જ્ઞાતિ, મારો ધર્મ, મારું શિક્ષણ, મારો ઉછેર, આ બધાએ મારા વિચારોને કઈ રીતે ઘડ્યા છે? હું કોણ છું એના કરતાં કઈ ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતિઓએ મને આવો બનાવ્યો એ પ્રશ્ન પૂછવો.
તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી તમારા માટે સૌથી મહત્વની શીખ કઈ રહી? આ પુસ્તકમાંથી શું લઈ જવાનું?
મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે કશું જ આપેલું કે કુદરતી નથી. ખાસ કરીને જ્ઞાન અને સત્ય એ હંમેશા ઐતિહાસિક સંદર્ભમાં ચોક્કસ નિયમો અને શક્તિના સંબંધો દ્વારા રચાય છે. ફૂકો આપણને એ દેખીતી સપાટી નીચે રહેલી અદ્રશ્ય રચનાઓને જોવાની આંખ આપે છે. એક પ્રકારનો સતત સંશયવાદ કેળવવાની પ્રેરણા મળે છે.
અને મારા માટે એ શીખ એ છે કે આપણે હંમેશા એક આર્કાઇવની અંદર જ વિચારીએ છીએ, બોલીએ છીએ. આપણી વિચારવાની પણ એક સીમા છે જે તે સમય અને સમાજના નિયમો નક્કી કરે છે. સૌથી મોટો પડકાર કદાચ એ છે કે આપણે આપણા પોતાના સમયની એ આર્કાઇવને, એની મર્યાદાઓને ઓળખી શકીએ અને કદાચ એની પહેલે પાર જોવાનો પ્રયાસ કરી શકીએ. શું આપણે કલ્પના કરી શકીએ કે આજથી 100 વર્ષ પછી લોકો આપણા આજના સ્પષ્ટ લાગતા સત્યોને કેવી રીતે જોશે?
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.